392 ફાગણ સુદ પૂનમ સોમવાર તારીખ 7/3/66 ના દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામી નું શ્રી નિયમસાર શાસ્ત્ર માં
જીવ અધિકાર માં વિદ્યાનંદી સ્વામી નો શ્લોક તથા શ્લોક 13 ઉપર સુવર્ણપુરી માં પ્રવચન સળંગ પ્રવચન નંબર 13
નમો નોય સૌ હરિહંતાણમ નમો નોય સૌ સિદ્ધાણમ નમો નોય સૌ આયુર્યાણમ નમો નોય સૌ ઉજ્જયાણમ નમો નોય સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદં ઔષધો ચૈકારાય નમો નમ મંગળમ ભગવાન મંગળમ ગૌતમ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મંગળમ નમસ્મ સ્વાનુભૂત્યાથાસ્તી સ્વાય ભવાય વિભાવ
નિરુતિકાર શું ચાલે છે? આ 13મો શ્લોક આવ્યો છે, પાનુ 100 શ્લોક 13. શું અધિકાર છે આ? આત્મા નિયમસાર, આ નિયમસાર છે, નિયમસાર. નિયમ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. નિયમ એટલે આત્મા પવિત્ર શુદ્ધ સ્વરૂપ, એની અંતરમાં નિશ્ચય સમ્યક દર્શન. એ સમ્યક દર્શન એ નિયમ, આત્માનું સ્વભાવનું જ્ઞાન એ સંન્યક જ્ઞાન એ નિયમ, અને સ્વરૂપમાં લીનતાની રમણતા એ ચારિત્રરૂપ નિયમ. સમજાય છે? આત્મા હે કે છે? હમણાં કેમ સમજી ગયું? બહાર છે ને, ઓલો સાર બાકી રહ્યો છે ને. નિયમ સાર એટલે કે નિશ્ચય મોક્ષ માર્ગ, એટલે કે આ આત્મા પુણ્ય પાપના ભેદ વિકલ્પ રહિત, શરીર કર્મ રહિત, અને આ ગુણી અને આ ગુણ છે એવા ભેદથી પણ રહિત એકલું ચૈતન સત્વ સ્વભાવ, પરમાનંદ અનાકુળ એક સ્વરૂપ, એની એકાકાર દ્રષ્ટિ કરીને, એક સ્વભાવ પર દ્રષ્ટિ કરીને જે સમ્યક પ્રતીતિ થાય તેને નિશ્ચય સમ્યક દર્શન કહે છે. એ સ્વભાવ શુદ્ધ ચૈતન સ્વરૂપ, એનું જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન નહીં, લૌકિક નહીં, રાગ નહીં, વિકારનું જ્ઞાન નહીં. સમજાય છે? ખાય એ ચૈતન ભગવાન પરમ જ્ઞાનની મૂર્તિ ચૈતન, એનું જ્ઞાન સન્મુખનું એ જ્ઞાન તે નિયમ છે. સમ્યક દર્શન તે નિયમ છે, જ્ઞાન તે નિયમ છે, અને તેમાં લીનતાથી નિયમ છે. અને સાર એટલે કે વ્યવહારને ભેદ રહિત બતાવવા સાર શબ્દને કહેવામાં આવ્યો છે. સમજાવવામાં જરૂરભાઈ, એ ગાંધીભાઈ, હવે આ પછી તમારે આ બહુ તૈયાર કરવી પડશે કે નહીં? આ ભગવાન આત્મા જો ને, વીરજીભાઈ તો બહુ કહેતા હતા, અભેદ અભેદ અભેદ, ખબર છે કે નહીં? ભગવાન આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં એ પૂરણ એક રૂપ સ્વરૂપ, એમાં આ આત્મા અને આ એના જ્ઞાન દર્શન ગુણો એવો સતના સત્વનો ભેદ પણ નહીં. સત વસ્તુ જે ભગવાન આત્મા, એનું સત્વ એટલે અનંત ગુણ, એ એવો ગુણ ને ગુણી નો પણ ભેદ નહીં, અભેદ સ્વભાવની દ્રષ્ટિ, અભેદ સ્વભાવનું જ્ઞાન, અભેદ સ્વભાવમાં રમણતા લીનતા કરવું, એ એક જ નિયમના મોક્ષનો માર્ગ છે. અને સાર નિયમ સાર, એ સાર કેમ કહ્યો કે એ ગુણગુણીનો ભેદ કે પર્યાય ને ગુણ દ્રવ્યનો ભેદ, એ ભેદને ટાળવા સાર કહ્યો છે. અને પુણ્યને વિકલ્પ વ્યવહાર રત્નત્રયનો રાજ એ સાર નથી, એના રહિત આત્માને બતાવવા નિયમ સાર કહેવામાં આવે. સમજાણવામાં એ નિયમ સાર ચૈતન્યની દ્રષ્ટિ જ્ઞાનને લીનતા થતા પ્રગટ થાય, તેને સર્વજ્ઞ દેવ પરમાત્મા ભગવાનની વાણી રૂપ આજ્ઞમ ભગવાને કહેલા તત્વો એને વ્યવહાર રૂપ શ્રદ્ધામાં વર્તતા હોય છે. સમજાય છે કે નહીં? સમજાય છે કે નહીં? આ બધું બોલ્યા મને જ્ઞાન ક્યાંય વાત નથી હવે. સમજાણું આમાં બે ત્રણ વાર તો કીધું કે સુરભાઈ આ વસ્તુ છે ને, વસ્તુ ભગવાન આત્મા પૂરણ કંદ વસ્તુ પદાર્થ આખો પદાર્થ એક રૂપ પદાર્થ જેમાં વિકલ્પ રાગ આદિ નહીં, પણ આ અંશ છે ને અંશી છે, આ આખી ચીજ છે ને અંશતા એનો ભેદ છે, અથવા ગુણ એનો પ્રકાર એક છે, એવો પણ જેમાં લક્ષ નહીં, એક અભેદ ઉપર દ્રષ્ટિ થવી, એવા દર્શનને સમ્યક દર્શન નિયમ કહેવામાં આવે છે. એવા અભેદ સ્વભાવનું જ્ઞાન થવું તેને સમ્યક જ્ઞાન નિયમ કહેવામાં આવે છે. અને એ અભેદ ચૈતન્યમાં લીનતા લીનતા રમણતા આનંદની ઉગ્રતાનું વેદન એને ચારિત્ર નામ મોક્ષનો માર્ગ નિયમ કહેવામાં આવે છે. એને સાર શબ્દ કેમ કહ્યો? નિયમ સાર કે સાર એ અભેદમાંથી ભેદ રહિત બતાવવા સાર કહ્યો છે. અને વ્યવહાર વિકલ્પ જે વિપરીત છે શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ જ્ઞાનને લીનતા, એનાથી વિપરીત જે રાગ આદિ છે, વ્યવહાર જેને કહે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન, પંચમાર્થના પરિણામ, એ રાગ છે, એ રાગ રહિત નિયમ બતાવવા તેને નિયમસાર કહેવામાં આવે. સમજાણું કઈ મહાત્મા સમજાય છે કે નહીં? પ્રીતમભાઈ ત્યાં ક્યાં ત્યાં તો કચ્છમાં આવું કઈ હોય નહી. આંબળવા મળે નહીં, સમાગમ ન મળે, ત્યાં કઈ છે? એ છે પ્રભુ તારા હિતની વાત છે. શું? તારા હિતની વાત છે. તો જગત હિતની વાત સાંભળવા તો બહુ તૈયાર હોય. બરાબર, આ હિત છે. ગુણમાં હિત નથી ક્યાંય મારમાં. હિત ને એનાથી પરમ હિત પ્રગટે, પરમ મોક્ષ. માર્ગ ને માર્ગ નું ફળ બે ની વ્યાખ્યા છે આમાં. બસ હિત એનો મોક્ષ નો માર્ગ ને પરમ હિત એનું ફળ મોક્ષ. તો કે છે કે ભાઈ તારું હિત આવા નિશ્ચય મોક્ષ માર્ગ જે સ્વ વસ્તુના આશ્રયે અભેદના લક્ષ્યે જે દર્શન જ્ઞાન ફીરતા પ્રગટે તેને નિયમ કહીએ છીએ, અને ભેદ અને વિકાર વ્યવહારનો અભાવ બતાવવા તેને સાર કહેવામાં આવે. એવો નિયમ સાર પ્રગટ હોવા છતાં જેને કાઢી નાખ્યો હતો એમાંથી એવો પણ ભાવ ત્યાં વ્યવહારે કેવો આવે એની વાત ત્યાં કરવામાં આવે. સમજાણું કઈ સમજાણું? જેને કાઢી નાખ્યું તો નિયમ સારમાં ભેદ નો હોય વ્યવહાર નો હોય એમાં નો હોય. સમજાણું કઈ અમૂલભાઈ? ભગવાન નખલું નખલું યસ્માત અન્યથા સાધ સિદ્ધિ આવે છે કે નહીં એ વિજયભાઈ બહુ બોલતા તો છે. એક જ ભગવાન શબ્દો એના ખાસ કેટલાક એ તો નહીં છે પેટ એના શબ્દો હતા. કે અમારે તેને 71 સાલનો પરિચય ને 51 વર્ષ થયા. 71 રાજકોટ ચૈત્ર મહિને પેલા અમે આવ્યા ને આવ્યા પછી વારિયા તારાચંદભાઈ ને બે 71 નો ચૈત્ર મહિનો. સમજાણું કઈ? આ આત્મા વસ્તુ તરીકે રાગ વિકલ્પ હો એ છે, જાણવા લાયક છે, આદરવા લાયક નથી. નિમિત્ત છે, આદરવા લાયક નથી. આદરવા લાયક તો ધર્મીને અંતર સ્વભાવ સન્મુખની દ્રષ્ટિ જ્ઞાનને લીનતા એ ત્રણે પ્રગટ કરવા લાયક છે, એ જ આદરવા લાયક છે, એ જ હિત છે, અને એ જ નિયમ સાર છે. હવે એ નિયમ સાર દશા પ્રગટ થયા છતાં એને વર્તમાનમાં પૂરણ વિતરાગપણે નથી, એથી એને દેવગુરુ અને શાસ્ત્ર ને દેવ અને એમની વાણીને એમ ભગવાને કહેલા તત્વો એનો શ્રદ્ધાનો ભાવ શુભ રૂપે હોય છે. આ એની વ્યાખ્યા ચાલે છે. સમજાણું ખંડીભાઈ? એ વાત આ તો બાલ ગોપાલ બધાને પકડાય એવી થાય એવી વાત છે. ઓલા બાળકો જ બચારા જાનું ખાઈ શકે નહીં, વેપાર કરી શકે નહીં, દુકાને બેસી શકે નહીં. હે, પણ આ તો કરી શકે. શરીરનો બાળક, શરીરનો બાળક છે ને, જાજુ ભાઈ વેપારના દુકાને સીધું બે હું શું ચોપડા વાત નું કરું, પણ આ કરી શકે. બરાબર છે. વ્રત માણસ હોય શકે, જીર્ણ થઈ ગયું નામ થઈ ગયું, બધું દુકાને ના બેસી શકે, ધંધો ન કરી એવું ન કરી શકે, આ કરી શકે. કારણ કે તો પર વસ્તુ છે, અને પર વસ્તુ સ્વાધીન પડી છે અખંડ, એના ઉપર દ્રષ્ટિ અને ધ્યેય કરીને લીનતા કરી શકાય છે, એને અહીંયા નિયમ સાર કહેવામાં આવે છે. સમજાણું કઈ? હવે એવી દશામાં એને સર્વજ્ઞ પરમાત્મા આપ્ત વિતરાગ અને એમના સર્વજ્ઞે કહેલા શાસ્ત્રો અને સર્વજ્ઞના મુખથી નીકળેલા તત્વો એની શ્રદ્ધા થાય તેને વ્યવહાર શ્રદ્ધા કહે, કે જે નિયમ સારમાંથી કાઢી નાખીશું. એ નિયમ સારમાં એ નથી, નિયમ સારમાં એ નથી, પણ નિયમ સારની ભૂમિકાના કાળમાં આવો દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હોય છે, તે આવો જ હોય છે એમ બતાવવા વ્યવહાર શ્રદ્ધાની વ્યાખ્યા કરે. સમજાણું કઈ? હા, પહેલી વાત એ કેવી કરી છે, પહેલી નીચે કરી ને પછી વ્યવહાર કરી છે. જયારે નીચે હોય તો ઓલાનો વ્યવહાર કેવા, કેટલી રચના શાસ્ત્ર ની જ અલૌકિક છે. હા હા, સમજાય છે? કઈ પહેલું હવે અહીંયા તરીકે છેલ્લો શબ્દ થોડો રહી ગયો હતો. હા, અમારે પંડિતજી ની ઓલું છેલ્લો શબ્દ ઉતાવળ થઈ ગયો હતો. કેવો પહેલો ઓલો શ્લોક છે ને, જો ફરીને થોડો લઈએ, એ શ્લોક જ ફરીને લઈ ઉપલ્યો. વિદ્યાનંદી સ્વામી શ્લોક દ્વારા કહ્યું છે ને, સ્વામી ભગવાનની શ્રદ્ધા અને ભક્તિ કેમ હોય? ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ દેવ ત્રિલોકનાથ તીર્થંકર દેવ છે, પરદ્રવ સ્વદ્રવ ને આશરે શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ થઈ હોય એને પરદ્રવ એવા વિતરાગ પરમેશ્વરની શ્રદ્ધાનો રાજ પૂર્ણ સર્વજ્ઞ વિતરાગ ન થાય ત્યાં સુધી એને પરમાત્માની શ્રદ્ધાની ભક્તિ હોય છે. એ ભક્તિને શુભ રાગ ને શુભ ઉપયોગ કહે. હવે કે છે ભક્તિ કેમ હોય છે? ઈષ્ટ ફળ ની સિદ્ધિ નો ઉપાય તો શુભો જ છે. સમજાણું કઈ? આત્માને પ્રિયકારી ફળ ની સિદ્ધિ એનો ઉપાય, પ્રિયકારી ફળ એ તો મુક્તિ છે. શગ્નેમાં આ ગુજરાતી છે, ગુજરાતીમાં છે ને, કોઈ મેં પાને પહેલું ઈષ્ટફળ ની સિદ્ધિ નો ઉપાય સુબોધ છે. અર્થાત ઈષ્ટફળ ની સિદ્ધિ એટલે મુક્તિ ની પ્રાપ્તિ, એટલે પૂર્ણ આનંદ ની પ્રાપ્તિ. મુક્તિ એટલે પૂર્ણ આનંદ ની પ્રાપ્તિ, મહા આનંદ નો લાભ તેને મુક્તિ કહે છે. હા, માગે એવું મળે, જે પૂર્ણ આનંદ માગે એવું મળે. આ ધર્મી ની વાત છે ને, આધ્યાત્મિક અજ્ઞાની માગે, અજ્ઞાન હું માગે છે. ઈષ્ટ ફળ ધર્મી ને મુક્તિ છે. ધર્મી ને આનંદ ની પ્રાપ્તિ છે, એનું ઈષ્ટ છે. દુઃખનું ઈષ્ટ હોય, સમજાય છે? કઈ સુખ દુઃખ પ્રિય હોય કોઈને, સુખ પ્રિય છે તો સુખ પ્રિય તો પૂર્ણ સુખ તો પરમાત્મા મોક્ષમાં છે. એટલે પૂર્ણ આનંદ નો લાભ, મહા આનંદ નો લાભ એને મુક્તિ કહે છે. પેલું આવી ગયું છે, સમજાણો? એનું જ્ઞાન એ સિદ્ધિ નો ઉપાય છે, સન્ય જ્ઞાન છે. સન્ય જ્ઞાન વિના મુક્તિ પ્રાપ્ત થતી બરાબર છે. અમારે એમ થઈ, અમારે એમ થઈ, અમારી વિદ્યાનંદ સ્વામી નહીં, સુબોધ સુશાસ્ત્ર થી થાય છે એમ. સન્ય જ્ઞાન જે મુક્તિનું કારણ, પરમ આનંદ રૂપી મોક્ષ એટલે આત્માની પૂર્ણ શુદ્ધ નિર્મળ દશા, એનું કારણ સન્ય જ્ઞાન. સન્ય જ્ઞાન વિના પૂર્ણ મુક્તિનો ઉપાય કોઈ દી હુજે? ઉપાય હુજે નહીં તો ફળ આવે નહીં. સમજાણું કાંઈ? એ શુભો સુશાસ્ત્ર થી થાય. નિમિત્ત નિમિત્ત સંબંધ બતાવે છે કે જ્યાં સન્ય જ્ઞાન થાય ત્યાં એને સુશાસ્ત્ર નિમિત્ત રૂપે હોય છે. કુશાસ્ત્ર ન હોય, સર્વજ્ઞ પરમાત્માના સિવાય વિતરાગ કેવળ જ્ઞાની પરમેશ્વરના કહેલા શાસ્ત્ર, એ સિવાય શાસ્ત્ર સન્ય જ્ઞાનના નિમિત્ત તરીકે હોઈ શકે નહીં. સમજાણું કઈ? એનો અર્થ એવો નથી કે સુશાસ્ત્ર છે એનાથી આ જ્ઞાન થયું, પણ સુબોધ જયારે થાય ત્યારે તેનું નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવે છે. સમજાણું કઈ? એમાં શબ્દ છે, ઠીક છે, બહારો નિમિત્ત સંબંધ ભક્ત બતાવે છે, કઈ પરાધીનતા બતાવતું નથી. એક શબ્દ છે કાળ, એક શબ્દ પીડ્યો, કંઈક અંદર બીજું ભૂલી ગયો. નિમિત્ત સંબંધ સમજા ને, એની એક શબ્દ પીડ્યો તો ખાસ તરીકે એક શબ્દ કઈ શબ્દ નિમિત્ત સંબંધ ની અંદર એક શબ્દ પીડ્યો. વસ્તુ સ્થિતિ યહ હૈ કે વસ્તુ સ્વતંત્ર હૈ, ઉસમે પરિણમન સ્વયં હોતા હૈ. જો તમારી હિન્દુ આવી જાય હિન્દી, અમારા એક લેખ આયા જન સંદેશ, નિમિત્ત મોજુદ રહેતે હૈ, નિમિત્ત મોજુદ હોય છે, નિમિત્ત હયાતી છે. અહીંથી જો સુબોધ સુશાસ્ત્ર થાય છે ત્યાં નિમિત્ત સુબોધમાં નિમિત્ત સુશાસ્ત્ર મોજુદ છે, કિંતુ ઉનસે વસ્તુ મેં કોઈ પ્રતિક્રિયા નહીં હોતી, કરતા નથી. એ નિમિત્ત આત્માના સમ્યક જ્ઞાનને ઉપજાવે એવો નથી. સમજાણું કાંઈ મારે કાંઈ શબ્દ એકાદ દિવસ થાય, ખાલી નિમિત્ત નૈમિત્તિક સંબંધ પરસ્પર રહેતા હે. ખાલી ખાલી નિમિત્ત નિમિત્ત સંબંધ પરસ્પર રહેતા હે. ખાલી સંબંધ વાપરો છે ને એટલે એમાં કઈ બીજું કઈ નથી. ના ઠીક લખાણ ઠીક એને બધા લખ્યું છો, મેં આ લિખાવ્યા ન વિદ્વાનો કે પ્રતિ શિક્ષા રૂપે પ્રત્યુત અપીલ રૂપે શાંત સિંહે સમ્યક ક્રિયા ક્યાં જાય તો સબકા કલ્યાણ હો, જૈન શાસ્ત્ર મલિનતા ન આવે, નહીં તો ગોટો વળી ગયો ત્યારે. આ તો વિરાટ શાસન છે, પરમેશ્વર ત્રિલોક નું હે જૈન સંદેશ આયા છે. એક સાગર કા હે પંડિત, ઓ યાર રામદેવ મુનાલાલ રામદેવ ઠીક લખાય. નીતિ સુધા થોડા શબ્દમાં ફેર હે થોડા, પણ બાકી તો લેખક પંડિત મુનાલાલજી રામદેવ સાગર જૈન સંદેશમાં આયા છે. બડી અચ્છી ઠીક વાત છે, બહુ તકરાર પાંચની ચાલે છે ને, લખ્યું છે પાંચની તકરાર છે ને, પાંચમાં એટલું બધું કોઈ છે નહીં, સીધી વાત છે. મોટા રાત્ર રાત કરી કે ખર્ચ કરો તમે છપાવો તો આ મફતના ઉતાર એમ બધા લખી છે. ખાલી શબ્દ વાપરો નિમિત્ત નિમિત્ત સમજ, એ કઈ પ્રતિક્રિયા કરતો નથી. શાસ્ત્ર ના નિમિત્ત પણ આ જ્ઞાન ને ઉપજાવતો પણ છે, ખાલી મોજદગી છે નિમિત્ત. આ એટલો એ બતાવે આગળ કાલે પ્રશ્ન ઉઠો પણ ભાઈ નો સમજાય છે કઈ. સુબોધ સુશાસ્ત્ર થી થાય છે, એનો અર્થ શાસ્ત્ર કે જેને સુબોધ થવાનું છે એને ઉપજાવી શકે છે જ્ઞાન એમ નથી. અને જ્યાં ઉપજે છે સમ્યક જ્ઞાન, ત્યાં શાસ્ત્ર છે માટે ઉપજે છે એવી શાસ્ત્રની અપેક્ષા પણ ઉપજનાર ને, છતાં નિમિત્ત નિમિત્ત વસ્તુ છે. બસ આટલી વાત કરી છે. હિરાલાલજી આ લેખ અચ્છા હે, થોડા વિદ્વાનો લખ્યા કે ભાઈ આ પાંચ નું છે તટતા, સમજા ને લખ્યા છે પહેલે તો શરૂઆત થી લખ્યું છે ને, સિર્ફ આ ચર્ચા હારે તો ત્યારે લખ્યું છો. આજકાલ વિવાદ કે મુખ્ય વિષય નિશ્ચય વ્યવહાર નિમિત્ત ઉપાદાન નીતિ અનિતિ બને હુએ ઉનકા સમાધાન સદ દ્રષ્ટિ સમજ્ઞાન કે આલોક સે ક્ષણભર મેં હો સકતા હૈ, ક્ષણભર મેં હો સકતા હા એસી બાત નહીં હૈ, પણ મોટી ચર્ચા વાદ વિવાદ એસા પડા હે. સમજમાં આયા? સમજાય છે. આપણે અહીં કુદરતે સુબો સુશાસ્ત્રથી થાય છે, એનો અર્થ કે જેને અંતર સમ્ય જ્ઞાનની ઉત્પત્તિનો સ્વકાવ છે એને સુશાસ્ત્ર એક ખાલી સિર્ફ નિમિત્ત રૂપે હોય, એ નિમિત્તમાં બીજું નિમિત્ત ન હોય એટલું બતાવવા સુશાસ્ત્રથી જ્ઞાન થાય છે એમ બતાવવામાં આવ્યો. સમજાણું કઈ પ્રશ્ન ક્યાં થાય ને દેવચંદજી, રાત્રે કહો સુશાસ્ત્ર આ ગયા. સુશાસ્ત્ર કી ઉત્પત્તિ આપ થાય છે, દેખો એ નિમિત્ત નું કથન છે. શાસ્ત્ર થી વાણી જે ઉત્પન્ન થાય છે એ સ્વતંત્ર ઉત્પન્ન પોતાના ઉપાદાન થી થાય છે, ત્યાં સિર્ફ ખાલી કેવળ જ્ઞાની નું નિમિત્ત પણ ત્યાં છે. પણ કેવળ જ્ઞાની નિમિત્ત છે માટે સુશાસ્ત્ર વાણી ઉત્પન્ન થાય છે એમ નથી, નિમિત્તની પ્રતિક્રિયા ત્યાં કઈ થાય છે એમ છે. સમજાણું કઈ? અરે થોડી વાતમાં પણ મોટા ઢગલા કરી મૂક્યા, તકરારમાં. સીધી વાત છે ભાઈ, જે દ્રવ્યની જે સમયે પરિણમનની પર્યાય છે એ પોતાથી થાય છે. પોતાથી સમજાય અપને છે, કેટલા શબ્દ લઈ લેના, અમારે પોતાથી મંદિર આપશે નિશ્ચય. નિમિત્ત ઉપસ્થિતિ હે, નિમિત્તની કઈ ક્રિયા પ્રત્યે એમાં કઈ ક્રિયા થાય છે એમ નથી, એમ ક્રિયા થાય છે ને નિમિત્ત કહેવાતું નથી. સમજાય છે કઈ? રાજનીતિની વ્યાખ્યા થી કઈ પછી વાંચ. સુશાસ્ત્રની ઉત્પત્તિ જોવો લે વાંચે છે, લો તકરા લે ઉત્પત્તિ. ભગવાન એ તો કહે છે જ્યાં સર્વજ્ઞ પદ છે, પૂર્ણ દિશા પરમાત્માને પ્રગટ થઈ છે, ત્યાં વાણીની સ્વશક્તિથી ઉત્પન્ન થયેલી એને ભગવાનનો યોગ અને જ્ઞાન નિમિત્ત કહેવાય. એથી એનાથી વાણી થઈ એમ કહેવામાં. સમજાવણું કઈ? સુશાસ્ત્રની ઉત્પત્તિ આપ્ત નામ સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ દેવ એનાથી શાસ્ત્રની ઉત્પત્તિ માટે તેમના પ્રસાદને લીધે. ઓહો, સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ પરમાત્મા એના મુખથી નીકળી વાણી સુશાસ્ત્ર, સુશાસ્ત્ર નિમિત્તથી સંબંધમાં ઉત્પન્ન થયેલું જ્ઞાન અને એ સુબોધથી મુક્તિનું કારણ માટે તેમના પ્રસાદને લીધે એની વ્યાખ્યા સુધી કરી છે કે મુક્તિ સર્વજ્ઞ દેવની કૃપાનો ફળ છે. દેખો એ નિમિત્ત જ્યાં અહીંયા મુક્તિની પર્યાય પ્રગટ થવાની લાયકાત છે ત્યાં સર્વજ્ઞ દેવનું નિમિત્તપણું છે માટે તેની કૃપાનું ફળ છે એમ કહેવામાં આવે. ભગવાનની કૃપા જઈ તો વિકલ્પ વિનાના વિતરાગ છે, પણ જેને આત્માની કૃપા પ્રગટ થઈ શુદ્ધ સ્વભાવનો આશ્રય કરીને જ્યાં પૂર્ણ આનંદની મોક્ષ માર્ગ પ્રગટ કરીને મુક્તિની પર્યાય પ્રગટ થઈ એ પોતાના આત્માની કૃપાનું ફળ છે, એ આ નિમિત્તનું ફળ છે એમ વ્યવહારથી કહેવામાં. કારણ એવા જ નિમિત્તો સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોક નાથ જ હોય, બીજા ત્યાં નિમિત્ત તરીકે કુદેવ કુગુરુ કુશાસ્ત્ર ન હોય. સમજાણું કાને? તેમના આપ્ત પુરુષ બુદ્ધજનો વળી પૂજવા યોગ્ય છે એવા સર્વજ્ઞ પરમેશ્વર બુદ્ધજનો વળી એટલે કે જાણક સ્વભાવ દ્વારા જેણે સ્વભાવ જાણ્યો છે એવા જ્ઞાની વડે પૂજવા યોગ છે એમ કહ્યું. અજ્ઞાનીને પૂજવા યોગ બનતા. સમજાણું કઈ? એવા આપ્ત સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ વિતરાગ દેવ એ બુદ્ધજનો વડે એટલે વિચિક્ષણ ડાયા જ્ઞાની પુરુષો વડે, એમાં આવે છે ને ભાઈ ને સંતાસ્તી કરી બુદ્ધજનો વડે આવે છે ને ભાઈ, પેલા સ્વભાવમાં મધુર એના વડે આવે છે ને એ પહેલી એમ કહીને જીનો સમસ્ત વસ્તુના યથાર્થ સ્વરૂપનો ઉપદેશ કરનારા હોવાથી વિચારવાન દયા પુરુષોના બહુમાનને યોગ છે. અમૃતચંદ્રાચાર્ય પહેલા શ્લોકમાં કુમકુંડાચાર્યના 50 દીકાયના પહેલા શ્લોકમાં કહ્યું કે ભગવાનના વાણ મધુર છે, સમશંકાદી દુષ્ટનાથમાં દૂર કરવામાં આવ્યાથી વિશદ છે. એવી ભગવાનની વાણી એમ કહીને સમસ્ત વસ્તુના યથાર્થ સ્વરૂપનો ઉપદેશ કરનારા હોવા છે. સમજાણો એ પણ આવ્યું હતું તેને સ્થાપિત કહી આવ્યું તમે પેલા આપવામાં સમર્થ નહીં. ચતુર્વચન ચતુર્વચનના રચના આવી હતી પેલા આમાંથી ચતુર્વચન શબ્દ હતા ને ત્યાં સમસ્ત વસ્તુ વિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ પહેલી લીટી જો ચતુર્વચના સમસ્ત વસ્તુ વિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ એવી ચતુર્વચના વચન રચના ભગવાનની એવી છે એ જાણે કે છે ત્યાં અમૃતચંદ્રાચાર્ય. દયા પુરુષો વળી જેમનો ઉપદેશ વિચારવાન દયા પુરુષો વળી બહુમાન ને યોગ છે. બહુમાન પૂર્વક વિચારવો જોઈએ એમ કે છે. બહુમાન પૂર્વક વિતરાગની વાણી બહુમાન પૂર્વક એમાં ઘણું ભર્યું છે એમ બહુવિનય પૂર્વક વિચારવી જોઈએ. સમજાણું કઈ અમૃતચંદ્ર અહી વિદ્યાનું સંકેત. ઓહો સર્વજ્ઞ પરમેશ્વર જેની કૃપાનું ફળ મુક્તિ, એટલે કે એમના જ્ઞાનમાં એનો મુક્તિનો માર્ગ ને મુક્તિ આ જીવને આ સમય છે. હું જે ભાષું છે ને સમજાય છે? એવું જ્ઞાન જેને અંતરમાં પ્રગટ્યું એવા સર્વજ્ઞ પરમેશ્વરનું જ્ઞાન સ્વભાવના લક્ષણ પ્રગટ્યું એને સર્વજ્ઞની જ કૃપા છે એમ કહેવામાં છે. એ કૃપા છે એમ કે છે. સમજાણું કઈ કે છે? બુદ્ધ પુરુષો વળી બુદ્ધ જનો વળી પૂજવા યોગ છે ભગવાન પરમાત્મા. કેમ કે મુક્તિ સર્વજ્ઞદેવની કૃપાનું ફળ હોવાથી સર્વજ્ઞદેવ જ્ઞાનીઓ વળી પૂજની છે. જ્ઞાનીઓ વળી પૂજની છે, ધર્મી વળી પૂજની છે, બુદ્ધજનો વળી પૂજની છે, દયા પુરુષો વળી પૂજની, વિચારવંત વળી માનવા લાયક વાળા જીવને પૂજની છે. સમજાય છે કઈ? કેમ કે આમાં એનો સિદ્ધાંત કે એવા સંકેત બતાવે છે ને, કરેલા ઉપકારને સજ્જન પુરુષો ભૂલતા નથી, સાધુ નામ ભલા પુરુષો આત્માર્થી જનો એ કરેલા ઉપકારને સાધુ સજ્જનો ભૂલતા નથી. જેવા ઉપકાર સ્વીકારે છે તો પોતાની પર્યાયથી થયેલું, પણ નિમિત્તનો ઉપકાર આરોપિત કરીને ઓહો આવા આત્માની વાત અને સમજવામાં આ નિમિત્ત હતું ઘણો ઉપકાર. એમ આ કે કોણ ને હોય ક્યાં, આવું હોય ક્યાં ને કે કોણ? સમજાણું કઈ? એ કેમ કે કરેલા ઉપકારને સજ્જન પુરુષો સાધુ પુરુષો, સાધુઓ છે ને એટલે પુરુષો એટલે સજ્જનો, વિસ્મૃતિ ન એટલે કે ભૂલતા નથી કે એના જ્ઞાનનો ખ્યાલ ભૂલતા નથી. આ ઉપકાર કર્યો છે ને, પોતાના ઉપકાર થયો માટે કર્યો છે એમ કે છે. એમ પોતાને કરેલો પોતે ઉપકાર એના એ નિમિત્ત છે માટે કરેલો ઉપકાર છે એમ કહેવામાં આ તો વાણી કબીરની છે. સમજાણું કઈ? ભગવાન કેવળ જ્ઞાનીની વાણીના એક કથનો છે, વ્યવહારના કથનો નિશ્ચયને બતાવે છે. વ્યવહારની શૈલીનું કથન શું છે એને જાણવો, આ વ્યવહાર શ્રદ્ધાની વ્યાખ્યા કરી. જેને સર્વજ્ઞ પરમેશ્વરે કહેલો આત્મા જાણવામાં શોધવામાં ફરવામાં આવ્યો, એને એને આવા પુરુષની શ્રદ્ધા ભક્તિ છોડતા એટલે કે એવો ભાવ એને આવ્યા વિના રહેતો નથી. સમજાણું કાંઈ આ ઉપકાર ને ભૂલતા અમે લોકો ઉપકાર કરે બાપુ કઈ અપેક્ષા છે સમજાય કઈ નહીં નું કથન છે ને જાણવું જોઈએ ને પોત્યાના ઉપકાર થાય તો પ્રભુ અમને આત્મા આપ્યો એમ કે એનું કહ્યું તે તો પ્રભુએ આપ્યો આત્મસિદ્ધિમાં આવે છે ને આત્મા અપાતો હોય છે પણ એ આત્મા શું છે એ જ્ઞાનમાં અમને નહોતું એ આપે જ્ઞાનમાં નિમિત્ત થયો આપતે આપે જ અમને આત્મા આપ્યો એમ કહેવામાં અરે વિનય હોય ત્યાં આવો પ્રભુ ન્યાલ કર્યા ન્યાલ કર્યા અમારું કલ્યાણ કરી નાખ્યું એમ બોલે કે અમે કલ્યાણ મારી મળે કે નહીં એવી વાણી આવે જ તે છતાં થયું છે પોતાથી પરથી નહીં અપને સૌતા એમ પરસે નહીં. હવે છઠ્ઠી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરા શ્રી પદ્મ ભાવધારી દેવ શ્લોક દ્વારા સર્વજ્ઞ ભગવાન શ્રી નેમિનાથની સ્તુતિ કરે છે. દેખો પોતે બ્રહ્મચારી છે ને પદ્મ ભાવધારી દેવ બાલ બ્રહ્મચારી છે ટીકા કરનાર એને સ્તુતિમાં બાલ બ્રહ્મચારી નેમનાથ ભગવાન યાદ કર્યા હતા. સમજાણું કાંઈ બોલો નેમનાર ભગવાનને યાદ કરે છે પદ્મમળધારી દેહ અમારા શ્રદ્ધા જ્ઞાનના વિષયમાં તો અમારો આત્મા છે પણ એવા વસ્તુને સમજાવવામાં તીર્થંકર દેવ એને પણ બાળ બ્રહ્મચારી નેમનાર ભગવાનને સ્મરણ કરીને ઉપકારથી સ્તુતિ કરે. કેવા છે નેમનાર પ્રભુ જે 100 ઇન્દ્રોથી પૂજ છે તેનું એ વાત વ્યવહારથી કરી પુણ્ય 100 ઇન્દ્રથી પૂજ છે જેને 100 ઇન્દ્રો પૂજે છે વાઘ સિંહ સમજાય છે અને નરેન્દ્ર દેવેન્દ્ર અસુરેન્દ્ર એવા જેને 100 ઇન્દ્રો પૂજે છે એવા ભગવાન જો એની પૂજ્ય કોના છે એમ બતાવ્યું દુનિયાના અગ્રગણ્યો જે 100 ઇન્દ્રો દુનિયાના અગ્રગણ જે 100 ઇન્દ્રો પશુમાં સિંહ ઇન્દ્ર છે મનુષ્યમાં વાસુદેવ આદિ ચક્રવર્તી ઇન્દ્ર છે દેવમાં દેવેન્દ્ર જે છે અગ્રેસ્વરમુખી છે એવા 14 રાજલોકના અગ્રગણ રાજાઓ નરેન્દ્રો અને ઇન્દ્રો જે અધિક છે એ 100 ઇન્દ્રથી પૂજ છે ઓ પૂરા ઇન્દ્ર થયા પૂરું પૂરા હા હા 64 કે છે અહીં હો કે છે સમજાણું
કાંઈ
સમજમાં તો અટકાય 100 ઇન્દ્રોથી પૂજ ભગવાન છે નેમનાર ભગવાન ગિરનાર ઉપર મોક્ષ
પધાર્યા
આ ગિરનાર અહીં નજીક છે જાણું કાંઈ એ 100 ઇન્દ્રથી પૂજ છે એવી શ્રદ્ધા નિશ્ચય સંગત દ્રષ્ટિને વ્યવહાર શ્રદ્ધામાં એવા ભગવાન આવ્યા વિના રહેતા એમ કે છે જેમનું સદબોધ રૂપી હવે જ્ઞાન આવ્યું અંતર આવ્યું ઓલું પૂર્ણ બતાવ્યું જેમનું અથવા આવા ઇન્દ્રો જેને પૂજે છે ઇન્દ્રોની વિભૂતિ જે અચિંત પુણ્ય છે એવા વિભૂતિ વાળા પણ આવા વિભૂતિ વાળાને પૂજે. સમજાય છે? કઈ જેવી વિભૂતિ છે અંદર ની એની, જેમ સદબોધ રૂપી તનજ્ઞાન રૂપી રાજ વિશાળ છે. આ તો રાજ થોડું અનાનું ચક્રવર્તી સંકર નો હોય, આ તો સંવેદનાન રૂપી રાજ કેવળ જ્ઞાન શિખાવ રાજ છે. પોતાના નેમના ભગવાનને કેવળ જ્ઞાન, એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક, કોઈ ખામી બાકી રહી એવું જેનું સામ્રાજ્ય છે, કેવળ જ્ઞાન જેને સામ્રાજ્ય છે. ત્રણ લોકના નાથ એમ કહેવાય છે ને, નાથનો અર્થ જાણનાર, બીજું નાથ ક્યાં પણ નથી. ધર્મી જીવને ધર્મ તો સ્વાશ્રય પ્રગટે, પણ પરાશ્રયના આવા ભગવાન ઉપર પણ ભક્તિ આવ્યા વિના રહેતી નથી. એવો શુભ રાગ એ ભૂમિકા એ હોય છે, વ્યવહાર હોય છે. એ કોને ના પાડી એવું લાગે વ્યવહાર, પણ વ્યવહાર ક્યારે? આ નિશ્ચય સ્વનું ભાન થયું ત્યારે આવો વ્યવહાર ત્યાં હોય છે. એ ભાન વિનાના વ્યવહાર એ તો એકલા પુણ્ય બાંધે, એમાં કઈ આત્માને લાભ આ રીતે વ્યવહાર પુણ્ય બંધનનું કારણ છે. પણ સાથે સંબર નિદ્રા સ્વાશ્રય જે પ્રગટ થઈ છે, માટે તે આવા ભક્તિના ભાવને વ્યવહાર કહેવામાં આવે. સમજાણું? કાંઈ જેમનું સતબોધ રૂપી, સત એટલે સંવેજ્ઞાન રૂપી રાજ, સંવેજ્ઞાન રૂપી રાજ કહ્યું ને ભાઈ દેવચંદજી, નહીં શીતળના ભગવાનની સ્તુતિમાં, દ્રવ ક્ષેત્ર ને કાળ ભાવ ગુણ રાજનીતિ એ ચારજી, દ્રવ ક્ષેત્ર ને કાળ ભાવ ગુણ એ રાજનીતિ એ ચારજી, ત્રાસ વિના જળ ચૈતન પ્રભુની કોઈ ન લોપે કારજી. શીતળનાથ ભગવાન કેવળ જ્ઞાનની કાળ આજ્ઞા જે રાજ છે, દ્રવ ક્ષેત્રને કાળ ભાવ ગુણ આ જગતની અંદર વર્તી રહ્યા છે. રાજનીતિ લોક રાજનીતિ પદાર્થ સદ્રવની નીતિનું સ્વરૂપ છે. ત્રાસ વિના જળ ચૈતન પ્રભુની, એ ત્રાસ નથી જળ ચૈતનને, ભય નથી કાર્ય ભગવાને આ માટે. ત્રાસ વિના જળ ચૈતન પ્રભુની કોઈ ન લોપે કારજી, આજ્ઞા ભગવાનની આજ્ઞા, ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થ કુછ લોપતા. સમજાણું? કાંઈ એ શીતળનાથનું સવન છે, પવિત્ર કર્યા છે ને દેવ, પાછો ઊંડો આઘો વિચાર નહીં, આટલી વાત કરીને પડ્યા છે પાછા. પણ જેને આવું જ્ઞાન જેને વર્ષે, એની ત્રણ કાળ ત્રણ લોક ની પડ્યા એના પ્રમાણે થાય, એવો જેને નિર્ણય વર્તે એને સ્વસન્મુખ દ્રષ્ટિ થયા વિના રહે નહીં. સમજાણું? કઈ એક વીજભાઈ કહેતા ભાઈ બેઠા, ક્રમબદ ની વ્યાખ્યા આપી દેતા, એમ ક્રમબદ ક્રમબદ ના હાલે, સાચી વાત કીધું ભાઈ. ખબર છે એક વાત, ક્રમબદ ક્રમબદ અંદર માં એકાકાર થઈને જાણે ક્રમે થાય એને તો ક્રમબદ કહેવાય. આ લોકો પસંદી કઈ ક્રમ એમનો હાલે, કે ક્રમે ક્રમે થાય છે, ક્રમે ક્રમે થાય છે, ક્રમબદ્ધ ક્યારે કહેવાય? સ્વસન્મુખ ની અંતરમાં જ્ઞાનની એકાગ્રતા કરીને બધી ક્રમે જે થાય તેને જાણે એનું નામ ક્રમબદ્ધ કહેવાય. નહી સમજાય? હા, ભગવાન જેનું સંવેજ્ઞાન રૂપી રાજ વિશાળ, ત્રણ કાળ ત્રણ લોક જેના જ્ઞાન પ્રમાણે વધી રહ્યા છે, એવું રાજકોણ હોય? સખંડ નો રાજકોણ એટલામાં હોય, ભગવાન નું જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોક જાણે છે એ પ્રમાણે ત્યાં થઈ રહ્યું. છતાં એને આની દબાણ છે ભગવાનના જ્ઞાનનું માટે થાય છે એમ શ્રાપ વિના જડ ચૈતન પ્રભુની કોઈના લોપે કારિતા ને દેવચંદ ની ચોવીસ માં છે. ભળી કેવા છે ને એમના ભગવાન જેવા છે ને બ્રહ્મચારી પોતે પોતે બ્રહ્મચારી એટલે બ્રહ્મચારી ભગવાન યાદ કર્યા. એ તો કામ બીજી દેવોના નાદ છે જોયો. એ કામ બીજી લોકાંતિક દેવો છે. પાંચમા દેવલોકે યાદ કર્યા એ બ્રહ્મચારી છે. પાંચમા દેવલોકે દેવો છે બ્રહ્મચારી છે એને ઇન્દ્રાણી નથી. બ્રહ્મ ઋષિ કહેવાય છે. દેવઋષિ 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 ઇન્દ્રાણી નથી. જાવજી બ્રહ્મચર્ય છે. સમજાય છે કાંઈ? એવા લોકાંતિક દેવો જે સમ્યકદર્શી છે જે જ્ઞાની છે જેને એક ભવતારી મુક્તિ છે. લોકાંતિક દેવ નીકળીને એક જ ભવે મુક્તિ જનારા છે. સમજાણો કાંઈ? જેને આઠ સાગરની સ્થિતિ ત્યાં છે. ઓછી વચ્ચે નહીં. બધા લોકાંતિક દેવની આ બ્રહ્મચારી દેવો છે. એવા કામ વિજયી છે. એવા દેવોના પણ નાદ છે. સમજાણું કાંઈ? ઘટના કરી દેવા આવા ભગવાન કામ વિજયી લોકાંતિક દેવ છે. એના પણ એ નાથ છે. દોષ પાપોના સમૂહનો જેમણે નાશ કર્યો છે. એક નીચેની એક વ્યવહાર એક નીચેનો વ્યવહાર રીતે નાખી દો. દુષ પાપોનો સમૂહ. પાપ શબ્દ તો પુણ્યપાપ બધું વાદો પાપ મોહ જ્ઞાનામણ દર્શનામણ અંતર પાપ છે. દુષ પાપોના સમૂહનો જેમણે નાશ કર્યો છે. વિકાર ભાવ જેને સર્વથા નાશ થઈ ગયો છે. મારી કે છે જે શ્રી કૃષ્ણ જેમના ચરણોમાં નમ્યા છે. વાસુદેવ કૃષ્ણ દેવ કૃષ્ણ એમના બંધુ. કૃષ્ણ મોટી ઉંમરના હતા. એમના નાની ઉંમરના હતા. કાકાભાઈજીના ભાઈઓ હતા. કે છે જે ત્રણ ખંડનો ધણી કૃષ્ણ વાસુદેવ જેના શરીરની સુંદરતા એટલી પૂર્વે નિદાન કરેલું કે આ પ્રમાણે ચારિત્રમ હોય તો વાસુદેવ વાસુદેવ થયેલા. એવા શ્રીકૃષ્ણ એ જેમના ચરણોમાં નના છે. ચરણોજ્ઞ પરમેશ્વર જ્ઞાન કેવું જાણથી શ્રીકૃષ્ણ દ્વારિકામાંથી આવી ધન પ્રભુ જગતનો ઉદ્ધાર કર્યો. નાથ સમજાણું કાંઈ? એવા પરમેશ્વર સજાઈ મનાવે છે. આ તો ઘણા વર્ષ પહેલા વાંચેલી સજાય આઠ પાંચ ની સાર ની વાત શ્વેતામણ અમે ભગવાન પાસે ગયા હતા. શ્રી કૃષ્ણ એક વાર ભગવાન પાસે ગયા હતા. મેમના પ્રભુ સમોસણમાં બિરાજતા વંદન કરવા ગયા. પ્રભુ હું ક્યાં જઈશ ને આ દ્વારકાનું શું થશે? એવો પ્રશ્ન કર્યો. આ દ્વારકાનું શું થશે? કેમ એવો પ્રશ્ન પૂછ્યો કે દસુકમાં દીક્ષા લીધેલી એમના નાના ભાઈએ. એક દીક્ષા લઈને દ્વારકાના શમશાનમાં પમી રહે. અગ્નિ ભરી મળીમાં ઉછો વિકલ્પ. મયા તો મયા પ્રથમ શાસ્ત્રથી બધી આમ વાત કે કામ કરતી. પ્રભુ હું અહીંયા પુનશાળી વાસુદેવ છું. આપ અહીંયાના જન્મેલા તીર્થંકરો છો. આપ અહીંયા બિરાજમાન છો. આ છું એ તો તીર્થંકરો ત્યાં ઊંધો થયો ત્યાં નથી. પણ આ તો સંસારમાં આ છું પ્રભુ. આ દ્વારકાનું શું થશે? દ્વારકાનું શું થશે? દ્વારકા નહીં રહે એમ લાગે છે. કેટલા બહુ કે આ શું છે? ભગવાનના મુખમાં આવે છે કે હે બાર વર્ષે એને બારી મૂકી છે. એક આવે છે ને બોલો દીપાયન ઋષિ એના કારણે દ્વારકા જળી દે છે. પ્રભુ મારું શું ભાઈ એ સ્થિતિ જરી તમારી દશા એવી છે. તમારી અમુક સ્થિતિ છે નીચે. પછી કહે છે પ્રભુ હું ત્યાં નહીં જાઉં હો એમ કે છે. नहीं जाऊं नहीं जाऊं प्रभु जी, नहीं जाऊं नरक गे, जीवो तेवो पण तारा पूर्णो जन्म प्रश्न कहवाणो, ओ प्रभु जी नहीं जाऊं नहीं ते कूले सीधे એમ સ્તુતિ આવે છે. બધું વાંચેલું બધું ઘણું હતું ને પહેલે વાસુદેવ ભગવાન પછી કહે છે વાસુદેવ વાણીમાં આવે છે કે હે કૃષ્ણ તમે આવતી ચોવીસમાં મારા જેવા તીર્થંકર થશે, આવતી ચોવીસમાં મારા જેવા તીર્થંકર થઈને મોક્ષ જશો. એમ જે સાંભળે છે નાદ કરે છે વાસુદેવ છે ને, બહુ શક્તિ છે. સિંહ નો અવાજ કરતા જ બરો અવાજ એનો હોય, કસોટા બંધ ઉભા થતા બેઠા હતા ને એકદમ જ્યાં ભગવાન ના મુખ માંથી આવી વાણી, કૃષ્ણ દિલગીર ન થા, આવતી ચોવીસી માં તે શું કરતો મારા જેવા થઈને મુક્તિ બસી દેશો. સિંહ નાદ કરે છે, ઓહો મારા કોરોના પ્રભુ પાક્યા, હું પણ પ્રભુ થવાનો. સમજાય છે? એવા શ્રીકૃષ્ણ જે એમના શરણોમાં નના છે, મોટી વાતો મોટામાં એવી જ હોય કે નહીં, મોટા ધંધામાંથી એકદમ લાભે મોટા ઢગલા આવતા હોય કે નહીં, હા લાખો આવે લાખો જાય ને બધી મોટી વાતો હોય, મોટા ત્રિલોકનાથ પ્રભુ હું જેવો તેવો પણ તારા કુળનો કહેવાનો હો, એમ કે છે. જેના કુળમાં ત્રણલોકના નાથ ભગવાન, એ કુળે હું અવતર્યો પ્રભુ, મારી શું દશા મોક્ષ દેશું મારી, તમે આવતી ચોવીસમાં મોક્ષ તીર્થંકર થઈને મોક્ષ દેશો એવી તમારી સ્થિતિ છે. એવા કૃષ્ણ પણ જેના પછી સાંભળીને નમી પડ્યા હતા, હા હા ધન ધન પ્રભુ અવતાર અમારા અને તમારા બે, સમજાણું કાંઈ કાંઈ તો પોતે પદ્મમળ થાય દેવ, પોતે બાળ બ્રહ્મચારી છે મુનિ, એ બાળ બ્રહ્મચારી નેમનાથ ને બાળ બ્રહ્મચારી દેવો પૂજે છે, અને આ કૃષ્ણ જેવા જેના ભાઈ ત્રણ ખંડના ધણી નમી ગયા છે, નમી ગયા તો ધન અવતાર. આ દેવની શ્રદ્ધા સમ્યક દ્રષ્ટિને વ્યવહારની શ્રદ્ધામાં આવ્યા વિના રહેતી, સમજાણું કાંઈ. ભર કમળના જે સૂર્ય છે, જો ભરરૂપી કમળ એને ખીલવા માટે ભગવાન સૂર્ય છે, ખીલવાને લાયક છે નહીં, અભવી છે. જે કમળ ખીલવાને લાયક એને સૂર્ય નિમિત્ત કહેવાય. એમ ભર પ્રાણી જેના સ્વરૂપમાં અનંત જ્ઞાન દર્શન આદિ પડ્યા છે, એ ભવ્ય સંગત દર્શન જ્ઞાન ચારિત્રને લાયક છે ભગવાન. એ ભયરૂપી કમળના જે સૂર્ય છો, આ બધું નિમિત્ત નિમિત્ત સંબંધ બતાવે છે, પ્રગટ તો એને લઈને થાય છે, સૂર્યથી કમળ ખીલતો નથી. જો સૂર્યથી કમળ ખીલે લાકડા ખીલવા જોઈએ, લાકડાના કમળ હોય, લાકડાના કમળ એ આરપાન ના બનાવ્યા હોય કમળ ખીલે, સૂર્યના કિરણો આવે એના ઉપર કિરણ બતાવે છે ને, નહીં આગ્રા માં નથી જોયું કેટલું સાડા ત્રણ દયાલ બાગ માં, ઓહો કેટલું સાડા ત્રણ કરોડ કેટલું જ્ઞાતિ ને આપણો સંબંધ, એ કઈ કળિયું એવી બતાવે કળિયું પણ ને સૂર્ય થી ખીલે, વનસ્પતિના કમળ ખીલવાને યોગી સૂર્યના નિમિત્તે ખીલી ઉઠી આમ ફરાર બની ગયા. હે ભગવાન આપ તો ભવિ જીવને ખીલવામાં નિમિત્ત છો, એના સૂર્ય છો, વ્યવહાર શુદ્ધાનમાં વ્યવહાર છે એની વાત આવે છે. ભયરૂપી કમળોને વિકસાવવામાં જે સૂર્ય સમાન છે, સમજાણું કાંઈ ક્યાં વાંધા કાઢે ખરે નિકળે આંબળ ને હવે સમજાવીને ઉપાદાન થી કામ જ્યાં થવાની લાયકાત હોય છે ત્યાં આવા ભગવાન ત્રંગરૂપ ના ના સૂર્ય સમાન નિમિત્ત છે. સમજાણું કાય તે આનંદ ભૂમિ ને મિનાથ દેખો પર એ મોક્ષ કીધું હતું ને, મોક્ષ તેનું કહ્યું હતું, મોક્ષ જેને મહાન નો લાભ તે મોક્ષ એમ કહ્યું હતું. ત્યાં હંબે જાતી પેલું કહ્યું હતું એ ચોથી ગાથા નો સરસ્કનાશથી સાક્ષાત મળવા તો મહાન નો લાભ તે મોક્ષ દસમે પાને પહેલી લીટી ટીકાની છે. મહાનંદ નો લાભ તે મોક્ષ, ભગવાન ને મોક્ષ થયો છે. કેવું જ્ઞાન છે ને, ભાવ મોક્ષ થઈ ગયો છે ભગવાન. આનંદ ભૂમિ ને મિનાત જો ખૂબી કીધી ભગવાન, એ તો આનંદ ની ભૂમિ છે જેમાંથી અતિન્દ્રિય આનંદ પાકે છે. અતિન્દ્રિય આનંદ એના ક્ષેત્રમાં પાકે છે. પૂજપાપ નહીં, સંસાર નહીં. સંસાર કેવા જ્ઞા ચોખા બુખા પાકે કઈ સાધારણમાં કઈ સમજાય છે, જ્યાં ચોખા પાકતા કઈ કૌથી પાકે એવો ભગવાન નેમનાથ પરમાત્મા એક સમયમાં અસંખ પ્રદેશે ક્ષેત્રમાં તમારામાં આનંદ પાકે છે. સમય સમય અંતિન્દ્રિય આનંદ એવા આનંદ ભૂમિ નેમિનાથ અમને શાશ્વત સુખ આપો. અમે ભાઈ સાહેબ વ્યવહાર એમ કે નહીં તમારી વર મિત્ર મંદિર તો નથી આવતો ભોઈ લાભ સીધા સીધી મમંગ દિસંતુ આવે છે કે નહીં લોકસમાં એ આપો એટલે મને મારા પુરુષાર્થ ની જાગૃતિ મને થાય ત્યારે આપે આપો એમ કહેવામાં આવે છે. અરે વસ્તુની ખબર મળે આનંદના સ્થાનરૂપ નૈમિનાથ ભગવાન અમને શું કે છે શાશ્વત સુખ આપો. એ મોક્ષ આપો એનો અર્થ કે જે સુખ આવ્યું જાય નહીં એવા સુખ ને સંસારી સુખ ભૂખ ની વાત નથી, સ્વર્ગ બરગમ ને મળે એની વાત નથી. આપ તો આનંદ ભૂમિ ને મનાથ પરમાત્મા. અમે એમાં આપની શ્રદ્ધા કરીએ અને અમને પૂર્ણાનંદ અમારા સ્વપ્ની નીચે થી ન મળે એમ બને. હે ભાવા તો જેમ હોય એમ હોય ને, શુદ્ધાત્મા શુદ્ધાત્મા ભાવાર્થ કેવો છે, શુદ્ધાત્મા જે શુદ્ધાર્થ છે. એક એક ગાથામાં પાંચ અર્થ છે, દરેક નો શુદ્ધાર્થ હોય પછી એનો ભાવાર્થ હોય એનો આજ્ઞાર્થ હોય નયાર્થ હોય સમત નો પરમત નો અર્થ હોય. સમત આમ છે પરમત આમ કહે એક એક ગાથા વધુ હોય કે બધે ઉતારવા જ પાર ક્યાં આવે. સમજાવું કાંઈ અમને જોર કે શું પોતાનું છે શાશ્વત સુખ આપો ભગવાન. આપ આનંદ ભૂમિ નાથ અમારી શ્રદ્ધામાં આપ લખો છો એટલે આપને કે અમને તો શાશ્વત સુખ આપો એનો અર્થ આત્મા પાસે શાશ્વત સુખ લેવાની તૈયારી છે કે આપનો અમને શાશ્વત આપો એમ ઉપચારથી વ્યવહારથી ભગવાનની સ્તુતિમાં શ્રદ્ધામાં કહેવામાં આવે છે. એને વિશેષ વર્ણન ભગવાન
કારણ વચન.